તારીખ 5/5/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 691 અને 692 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 316 મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ધીમો છે.
વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં એમ જીનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય. જુદો મત છે, વેદાંતનો મત જુદો છે. તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લક્ષ્ય. શું કહે છે કે બે સંપ્રદાયના શાસ્ત્રોમાં આ ક્ષેત્રવેથી આ કાળમાં નિર્વાણ પદની પ્રાપ્તિ થાય અને ન થાય એવો વિભિન્ન અભિપ્રાય છે. ડુંગરભાઈ છે, એમને વેદાંત ઉપર કઈક વિશ્વાસ હતો. તો વિશ્વાસ આમાં છે કે વિશ્વાસ આમાં છે, જે હોય તે, પણ એની પાછળ પરમાર્થ શું છે એવો વિશ્વાસ કરવા પાછળ અથવા કોઈ એક વાત સ્વીકારવા પાછળ જ્યારે કોઈ પણ વાત સામે આવે છે ત્યારે જીવ પોતાની મતિ અનુસાર એનો કાં તો સ્વીકાર કરે છે કાં તો એનો અસ્વીકાર કરે છે, એટલે કે નિષેધ કરે છે, કાં માન્ય કરે છે કાં નિષેધ કરે છે, અમાન્ય કરે છે. તો એમ કરવા પાછળ પરમાર્થ શું છે, આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ શું છે, આવો પ્રશ્ન ઉઠાવ્યો છે શ્રીમદજી પોતે. કે ભલે તમે ગમે તે માનતા હોય, તમારી માન્યતા પાછળ તમારા આત્મકલ્યાણનો શું દ્રષ્ટિકોણ રહેલો છે કે જેથી તમે માન્યું કે ન માન્યું, આ મહત્વનો વિષય છે. કોઈ પણ ઇસ્યુ હોય, આ તો નિર્માણ પદનો વિષય છે, પણ કોઈ પણ ધાર્મિક વિષયની અંદર ગમે તે પ્રકારની ધાર્મિક ક્રિયા, ધાર્મિક પ્રસંગ, ધાર્મિક બાબત, કોઈ વાત સામે આવે ઊભી થઈને ત્યારે એને માન્ય અમાન્ય કરવા પાછળ કોઈ પારમાર્થિક દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે, દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે. પ્રશ્નમાંથી એ વાત નીકળે છે કે મુમુક્ષુ જીવનો પારમાર્થિક દ્રષ્ટિકોણ, આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ સર્વત્ર ઉપસ્થિત હોવો ઘટે છે. કેમ કે મુમુક્ષુ એ છે કે જેણે પોતાનું આત્મકલ્યાણ કરવાનો નિશ્ચય કર્યો છે, નિર્ણય કર્યો છે, નિર્ધાર કર્યો છે કે હવે મારે મારું આત્મકલ્યાણ કરી લેવું છે. તો એ કોઈ પણ વાત સંમત કરે કે અસંમત કરે, એનો દ્રષ્ટિકોણ પહેલો એને એ લાગુ કરવો ઘટે છે કે મારા આત્મકલ્યાણને આ માન્ય અમાન્ય કરવામાં, કાંઈ પણ કરવામાં આવે તો કયું અનુકૂળ છે, આત્મકલ્યાણ સાથે કઈ સુસંગતતા છે, માન્ય કરવું તે સુસંગત છે કે અમાન્ય કરવું તે સુસંગત છે. ડુંગરભાઈ ગમે તે પ્રશ્નનો ઉત્તર આપ્યો હોય, આપણે ડુંગરભાઈ થઈને વિચારીએ તો શું વિચારવું જોઈએ કે અત્યારે નિર્વાણ પદ નથી એમ જીનાગમ કહે છે, વેદાંત કહે છે કે નિર્વાણ પદ છે. જીનાગમમાં જે વાત લખી છે તે વાત પરંપરાથી ચાલી આવેલી વાત છે કે પરંપરાથી ચાલેલી આવેલી વાતની સાથે કાંઈ પણ ભણેલું છે? શું કેમકે એમાં એક ત્રીજી અપેક્ષા રહી જાય છે કે આ ક્ષેત્રથી આ કાળમાં જન્મેલાનો અહીંથી મોક્ષ ન થાય, એમ વાત છે મૂળ તો. અને એ સર્વજ્ઞના જ્ઞાન અનુસાર છે કે સાધનાના ઉત્કૃષ્ટ પ્રકારો જે છે એ પ્રકારો નિકૃષ્ટ કાળને હિસાબે એવા આત્માઓ આ કાળમાં અહીંયા જન્મ લઈને કામ કરે એવું લાગતું નથી. પણ છતાં એ વાત કોઈ અમાન્ય કરે પારમાર્થિક દ્રષ્ટિકોણથી, તે એવા પ્રકારે અમાન્ય કરે. બીજું પણ થોડું વિચારી અને વેદાંત સાથે એનો મત મળતો થઈ જાય તો પારમાર્થિક દ્રષ્ટિકોણ શું હોવો ઘટે? કે મારે પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે અને પૂર્ણતાના લક્ષ્ય મારે મારો પુરુષાર્થ ઉપાડવો છે, તેથી મારે શા માટે વિચારવું કે અત્યારે નિર્વાણ પદ નથી પમાતો? અરે પુરુષાર્થ કરું તો અત્યારે પમાય, શું કરવા ન પમાય, એવું જોર મને શા માટે ન આવે? જ્યારે મારા આત્માની અંદર પરિપૂર્ણ શક્તિ ભરેલી છે, રહેલી છે, તો મારે એમ એમ વિચારવામાં શું વાંધો છે? તો ભલે એ મત જીનાગમ સાથે ન મળતો હોય પણ વેદાંત સાધિ સાથે મળતો હોય તો એને પારમાર્થિક દોષ નથી લાગતો. એ પ્રકાર શ્રીમદજીનો પોતાનો છે. એમાં ન તો એમને સંબંધ રાખ્યો છે વેદાંત સાથે, ન તો એમાં એમણે સંબંધ રાખ્યો છે જીનાગમ સાથે. કેમ કે જીનાગમ ની રચનાને આજે 2500 વર્ષ થયા, 2000 થી 2500 વર્ષ થયા. તો એ જીનાગમ ની અંદર અનેક પ્રકારના વિજન વિભિન્ન મતમતાંતરો અત્યાર સુધીમાં ઉભા થયેલા છે. એ એમ બતાવે છે કે અત્યાર સુધીની અંદર સાહિત્યમાં, ક્રિયાઓમાં અને અનેક પ્રકારના બહારના વ્યવહારિક સાધનોમાં અને વ્યવહારિક પરિસ્થિતિઓમાં અનેક જાતના ફેરફારો મતમતાંતરને લઈને થયેલા છે. અને એ મતમતાંતર એમ સૂચવે છે કે કાંઈક ખોટું થયું છે. મતમતાંતર એમ સૂચવે છે કે કાંઈક કોઈ જગ્યાએ ખોટું થયું છે, એ વાત નિશ્ચય નિશ્ચિત છે. નહીંતર એકમાંથી બે થાય નહીં. બે થાય એનો અર્થ જ એ છે કે એક તો ભૂલે છે એ વાત સાચી છે, કેટલે અંશે ભૂલે છે એ બીજો વિષય છે, પણ ભૂલે છે એ વાત સાચી છે. એ પરિસ્થિતિમાં જ્યારે શાસન નાયક જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર ઉપસ્થિત નથી તો એની અનુપસ્થિતિમાં પરંપરાની વાત કેટલી બરાબર ને કેટલી બરાબર નહીં એનો નિર્ણય કરવો એ કાંઈ યથાર્થ જ નિર્ણય થાય, અથવા એનો નિર્ણયમાં કાંઈ જીનાગમમાં કોઈ ફેરફાર નથી થયો આ વર્ષોમાં, એ કોઈ અસંભવિત વાત નથી લાગતી. સંભવિત વાત છે કે ફેરફાર થઈ ગયો હોય ક્યાંય કોઈ કોઈ જગ્યાએ, તો પછી આવી પરિસ્થિતિમાં ભૂતકાળની અંદર થયેલા ફેરફારો એના સ્વીકાર અને અસ્વીકારમાં મુમુક્ષુ જીવે કઈ નીતિ અપનાવવી જોઈએ કે જે નીતિથી કદાચ ભૂલ હોય કે ન ભૂલ હોય પણ એના આત્માને નુકસાન ન થાય, આવી રીતે વિચાર કર્તવ્ય છે. નીતિ વિષયક આ પ્રોબ્લેમ છે, નીતિ વિષયક આ સમસ્યા છે. તો એની અંદર કઈ નીતિ અપનાવવી જોઈએ મુમુક્ષુ જીવે? એને તો એક જ નીતિ અપનાવવી જોઈએ કે પારમાર્થિક દ્રષ્ટિકોણમાં મારા આત્મહિતને વાત કરી અનુકૂળ પડે છે. જો નિર્વાણ પદને સ્વીકારતા પોતાના પુરુષાર્થનું ઉત્થાન યથાર્થ પ્રકારે ઉપડતું હોય તો એને પારમાર્થિક દોષ નથી. ક્ષયોપશમનો કદાચ દોષ હોય તો પણ એને પારમાર્થિક દોષ નથી, એટલે એ દોષ એના આત્માને નુકસાન નહીં કરે, દોષ હશે તો પણ. આવી રીતે વિચારવું ઘટે છે. એમણે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં બહુ મર્મ છે. માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. આ બે વાતમાં પરમાર્થ શું ભાસે છે? નિર્વાણ પદ હોય એમ સ્વીકારવામાં પરમાર્થ ભાસે છે કે ન હોય એમ સ્વીકારવામાં પરમાર્થ ભાસે છે? કારણ કે વેદાંતો એમ કહે છે કે નિર્વાણ પદ ની પ્રાપ્તિ થાય અને ઢળશે એ બાજુ ડુંગરભાઈ કદાચ. તો પરમાર્થ શું છે? ચાલો ઢળે એનું અમને કઈ બહુ વાંધો નથી, કઈ બાજુ ઢળે એનો, પણ એની પાછળ એમનો પરમાર્થ શું છે સમજણ ની અંદર, આ વાત મુદ્દાની છે. એ એમના હિત હિત સાથે વર્તમાનમાં સંબંધ ધરાવે છે. એટલો મુદ્દો એ ત્રણ લીટીમાંથી ઉપસે છે મુમુક્ષુ જીવ માટે. કોઈ પણ પ્રસંગ, કોઈ પણ બાબત ધાર્મિક વિષયની સામે આવે ત્યારે પોતાના આત્મકલ્યાણના દ્રષ્ટિકોણને લાગુ કરીને વિચારવું અને પછી સંમત કે અસંમત કરવું, તો એના આત્માને નુકસાન થશે. આમ છે, આવી અપેક્ષા, આવી અપેક્ષા પ્રશ્નમાંથી ખુલે છે. જે પ્રશ્ન કર્યો છે એમાંથી આ વાત ખુલે છે. વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણ પ્રાપ્તિ ન હોય એ સિવાય, એટલે એ ઉપરાંત બીજા પણ કેટલાક ભાવની વિનાગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્ય રચિત શાસ્ત્રને વિશે વિચ્છેદતા કહી છે. જે જિનાગમ એટલે જીનના નામે જે શાસ્ત્રો છે, સતાંબરે મહાવીર સ્વામીએ આમ કહ્યું, મહાવીર સ્વામીએ આમ કહ્યું, એમ કરીને એને જિનાગમ કહે છે. ભલે કોઈ આચાર્યોએ રીચા હોય તો પણ, કેમ કે ભગવાન તો કંઈ શાસ્ત્ર લખતા નથી, ગણધરદેવ પણ શાસ્ત્ર લખતા નથી. ગણધરદેવના ક્ષયોક્ષમમાં અંતર્મૂર્તની અંદર 14 પૂર્વની રચના થઈ જાય છે, પણ એ કાંઈ લખવા બેસતા નથી. ત્યાર પછી પણ છેલ્લા તીર્થંકર લઈએ તો, એ પહેલાનો તો પ્રશ્ન જ નહોતો, પણ છેલ્લા તીર્થંકરમાં પણ 400-500 વર્ષ સુધી કોઈ શાસ્ત્રની રચના નથી થઈ. હા, એ બધાને કંઠસ્થ રહી જતું હતું, એટલા બધા સૂક્ષ્મ વાળા હતા કે કંઠસ્થ રહી જતું હતું. એટલે સેંકડો વર્ષ સુધી તો કોઈએ લખવાની મહેનત ન કરી. જ્ઞાનની અંદર એ ધારણા ધારી લેવામાં આવે છે તો જરૂર નથી. શું એટલા માટે કોઈ લખવાનો પરિશ્રમ ન કર્યો? પણ જ્યારે એમ લાગ્યું, પહેલું વહેલું દર્શન આચાર્યને એવું લાગ્યું, ડુંગર પરંપરાના આચાર્યને જોઈએ તો દર્શન આચાર્યને એ લાગ્યું કે મારી ધારણામાં તો ઘણી વાતો છે, પણ અત્યારે મુનિસંઘના મુનિઓને જોતા આ વિષય હવે ધારણાથી નભે કે ટકે ચાલુ રહે આ તત્વજ્ઞાન એ દેખાતું નથી. જો આચાર્ય પદ સુધી આ વિકલ્પ આવે છે કે જિનેશ્વર દેવનું તત્વજ્ઞાન ચાલુ રહેવું જોઈએ, ભલે આ પંચમકાળ છે તો પણ જિનેન્દ્ર દેવનો કહેલો માર્ગ ને એમનું કહેલું તત્વ ચાલુ રહેવું જોઈએ, આ વિકલ્પ એમને આવ્યો છે. એટલે એમને જોયું કે આ મુનિસંઘમાંથી કોઈ એવા સમર્થ મુનિઓ હોય તો એમને હું આ મારું ધારણા જ્ઞાન એમને આપું, આદેશ પણ કરું કે તમે હવે આ પુસ્તકારૂઢ ગ્રંથારૂઢ કરો, આ જ્ઞાનને તમે ગ્રંથારૂઢ કરો. એ વિકલ્પમાં ને એ વિકલ્પમાં એમને ગિરનારની અંદર જ્યારે પોતે વિચરે છે ત્યારે એક રાત્રે સ્વપ્નું આવે છે, કોઈ બે બળદ ચાલ્યા આવતા હોય પોતાની સમીપમાં અને આંખ ખુલી જાય છે, અને ત્યાર પછી તરત જ પુષ્પદંત અને ભૂતપલ્લી નામના બે મહામુનિરાજ એમને સંયોગ થાય છે અને ગિરનારની અંદર દર્શનાચાર્યની ગુફા ત્યારે કહેવાય છે, ત્યાં એમણે આ શાસ્ત્રનું નામ આપ્યું કે જે શાસ્ત્રો ષટખંડાગમને નામે એમણે ગ્રંથારૂઢ કર્યા, તાળપત્રો ઉપર લખ્યા અને પહેલી વહેલી શાસ્ત્ર પૂજા અંકલેશ્વરમાં શ્રુત પંચમીને દિવસે થઈ, જેઠ સુદ પાંચમ. સમયસર પહેલા પહેલો જે સાહિત્યનો શરૂઆત થઈ છે એ ષટખંડાનો થઈ છે. ત્યાર પછી જે આચાર્યો થયા, કુંદકુંદ દાદી આચાર્યો થયા, એમણે ત્યાર પછીના આચાર્યોએ મુનિઓએ જે કાંઈ પોતાને જ્ઞાન હતું એ બધું ગ્રંથારૂઢ કરવા લાગ્યા, પણ શરૂઆત ત્યાંથી થઈ છે. એ પહેલાના મુનિઓ બધા જ્ઞાનની અંદર ભરી રાખતા, ગ્રંથની અંદર ભરવાને બદલે જ્ઞાનમાં રાખી લેતા હતા, એટલો સમર્થ હતા. અને એ રીતે પ્રચાર પ્રસાર ઉપદેશ વગેરે ચાલતું. પછી એ પરિસ્થિતિ ન જોઈ ત્યારે એમને એ વાત ગ્રંથારૂઢ કરી છે, ત્યાર પછી એ પરંપરા ગ્રંથોની ચાલી છે. કહેવાનો મતલબ શું છે કે ગ્રંથો આચાર્યોએ રચ્યા છે, એમાં શ્વેતાંબરામના એમાં એ જિનાગમના નામે પ્રસિદ્ધ છે, જિનેન્દ્ર દેવની રચના ગણવામાં આવે છે, પણ એ રચના પણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કાળ પછી લગભગ 1000 વર્ષ થઈ છે. સંપ્રદાય તો 500 વર્ષ પછી બે ફાંટા પડ્યા લગભગ કુંદકુંદ આચાર્યદેવના વખતમાં, અને ત્યાર પછી લગભગ 500-700 વર્ષે 700-800 વર્ષ આપણે ઇતિહાસ લીધો છે. જીન શાસનમ સભમ પહેલું વહેલું ત્યાં એક અધિવેશન ભરાણું સાધુ હતું અને એની અંદર ત્યાં શાસ્ત્રની પહેલી વહેલી રચના થઈ. શાસ્ત્ર થાય તો ત્યાર પછી મંદિરો શરૂ થયા. એ પહેલાં શાસ્ત્રો અને મંદિરો એ સંપ્રદાયની અંદર જલ્દી ચાલુ નહોતા થયા. એક જ શાસ્ત્ર ને એક જ સંપ્રદાય, એટલે અમુક શાસ્ત્રો કોમન છે એનું કારણ કે ઉમા સ્વામી મહારાજનું તત્વાર સૂત્ર કોમન છે. એ શાસ્ત્ર આજે બંને સંપ્રદાય સ્વીકારે છે, એ સૂત્રોને પણ સ્વીકારે છે, માન્ય કરે છે. પછી કહે એમ કે આ અમારા પંથના આચાર્ય છે, કોઈ એમ કહે આ અમારા પંથના આચાર્ય છે, પણ સૂત્રો બંનેને માન્ય છે. આચાર્ય ગમે તે પંથમાં થયા હોય તો થયા ને ગયા, વાત પૂરી થઈ ગઈ, સૂત્રો રહી ગયા, સૂત્રો બંનેને માન્ય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમાં કોઈ ના પડે નથી, કોઈ સૂત્રમાં એક સૂત્ર પ્રત્યે પણ કોઈને અમાન્યપણું નથી. સેંકડો સૂત્ર રચ્યા છે એમણે, એ બધા સૂત્ર માન્ય છે, આખો ગ્રંથ જ માન્ય છે બંને સંપ્રદાય. એ ઉમા સ્વાતિ કે છે, આપણે ઉમા સ્વામી કહીએ છીએ. હવે સ્ત્રી તો હોય કે ન હોય એની સાથે બહુ મતલબ નથી, જે સૂત્રો છે એ માન્ય છે, એમને ફેરફાર વગર બંને આખો ગ્રંથ માન્ય છે બંને સંપ્રદાય. તત્વાર સૂત્ર મોક્ષશાસ્ત્ર, મોક્ષશાસ્ત્ર બીજું નામ છે, અને એના ઉપર દિગંબર આચાર્યોની ઘણી ટીકા થઈ છે, શ્વેતાંબર આચાર્યોની પણ ટીકા થઈ છે. કેમ કે સૂત્રની અંદર લગભગ ત્રણેય અનુયોગ લીધા છે, કથાનો યોગ નથી આવતો, પુરાણ નથી, બાકી કર્ણાનો યોગનો વિષય છે, ચરણાનો યોગનો વિષય છે, દ્રવ્યાનો યોગનો વિષય છે અને અધ્યાત્મનો વિષય પણ ઘણો છે. એટલે એ એક શાસ્ત્ર એવું છે કે જેને તત્વાર્થ એવું નામ આપ્યું છે, તત્વાર્થ સૂત્ર, તત્વાર્થના સૂત્રો છે આ, અને એ બધાને માન્ય છે. એમ આપણા સંપ્રદાયમાં એમ કહે છે, એમાં એ કહે છે કે કુંદકુંદ આચાર્યના પહેલા થયેલા છે, એમ અમારો ઇતિહાસ બોલે છે. એમ કે છે કુંદકુંદ આચાર્યનો જે સમય છે એ પહેલાનો સમય નિર્દિષ્ટ કરે છે, એ વાત તો મત મતાંતર નથી. અહીંયા તો એમ કેવું છે ઉદ્યોગ થયો જૈન દર્શન મહાવીર સ્વામીથી જે ચાલ્યું આવે છે આ કાળમાં, એ પહેલાં તો 23 તીર્થંકરોથી ચાલ્યો આવે છે, એ પહેલાં તો અનાદિથી અનંતી 24 થઈ તીર્થંકરોની, પણ અત્યારે લગભગ જ્યાં લુપ્ત પ્રાય હતો માર્ગ ત્યાં ગુરુદેવે એ વાતને વિશેષપણે પ્રકાશિત હતું. ઘણી વાત સ્પષ્ટ કરી. ખુદ દિગંબર સંપ્રદાયના દિગંબરના વિદ્વાનો, પંડિતો, ત્યાગીઓ, મુનિઓને ખબર નથી એવી એવી વાતો પણ એમને મોક્ષ માર્ગની મૂળ આચાર્યોના સૂત્રો અને ગ્રંથો ઉપરથી સ્પષ્ટ કરી, પ્રકાશિત કરી, અને હજારો ગમે લોકો એને સ્વીકાર કરવા લાગ્યા. એ વાત બની. અહીંયા એમ કહે છે કે વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણ પ્રાપ્તિ ન હોય એ વાત, અને એ સિવાય બીજા કેટલાક ભાવો એટલે કેટલાક પદો, જે કેટલીક અવસ્થાઓની પણ જિનાગમમાં અને જિનાગમ તથા તેના આશ્રયને ઈચ્છતા એટલે એને અનુસરતા એવા બીજા આચાર્યો રચિત શાસ્ત્રને વિશે વિચ્છેદતા કહી છે. એમાં કેવળ જ્ઞાનનો વિચ્છેદ લીધો છે, નિર્વાણ પદ અને કેવળ જ્ઞાન તો આગળ પાછળની જ અવસ્થા છે. કેવળ જ્ઞાનમાં તો નિર્વાણ પદ પહેલાં પણ કેવળ જ્ઞાન થાય ને નિર્વાણ પદમાં કેવળ જ્ઞાન છે, એ બંને કેવળ જ્ઞાન તો એક સરખું છે. કેવળ જ્ઞાનનો પણ વિચ્છેદ કયો છે, આ કાળમાં મનપ્રયોગ જ્ઞાનનો પણ વિચ્છેદ કયો છે, અવધિ જ્ઞાનનો પણ વિચ્છેદ કયો છે. પૂર્વ જ્ઞાન એટલે બધા ચૌદે ચૌદ પૂર્વનું જ્ઞાન હોય, અગિયાર એકને ચૌદ પૂર્વ એટલે બારે બારમનું જ્ઞાન હોય એનો પણ વિચ્છેદ કયો છે. યથાખ્યાત ચારિત્ર બારમા ગુણ સ્થાનનો પણ નિષેધ કર્યો છે. સૂક્ષ્મ સંપ્રાય દસમા ગુણ સ્થાનનો પણ નિષેધ કર્યો છે, કેમકે બધા શ્રેણીમાં આવે છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર જે નવમા ગુણ સ્થાને થાય છે એનો પણ નિષેધ, કેમકે શ્રેણી જ નથી. શ્રેણી માટે તો કેવળ જ્ઞાન થાય ને, એટલે શ્રેણીના બધા પદ લીધા છે. ચારે યુગનો અભ્યાસ છે, બહુ સમર્થ હતો. પુલાક લબ્ધિ કહેવાય છે, પુલાક લબ્ધિ હોય છે એટલે પુલાક મુનિઓ કહેવાય છે. ભાવલિંગી મુનિઓમાં એક લબ્ધિધારી મુનિઓનો ભેદ છે, પ્રકાર છે. એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કયા છે, નવ પદ લીધા છે, પણ કોઈમાં દસ આવે છે, કોઈમાં નવ આવે છે. હા, એટલે એવી શક્તિવાળા જીવો નહીં થાય, અહીંયા નહીં ઉત્પન્ન થાય, એવું વિધાન છે એમ કે છે.
શ્રી ડુંગરને તેનો
તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. હા પાડે કે ના પાડે, પણ કયા પરમાર્થિક કારણસર હા પાડે છે કે ના પાડે છે, મારે તો એ સવાલ જાણવો છે.
પાડે હા પાડે તો શું કરવા, ના પાડે તો શું કરવા,
આ મારે તો મુદ્દો છે. કે પોતાના આત્મકલ્યાણના દ્રષ્ટિકોણનું કોઈ અનુસંધાન છે આ ના કરવા પાછળ, કે કોઈ અંધશ્રદ્ધા છે,
કે કોઈ સંજનપૂર્વકની શ્રદ્ધા છે, શું વાત છે આ,
કે કોઈ મત પક્ષ નો આગ્રહ છે,
મતાગ્રહ છે, શું છે.
આવા આવા કારણો માન્ય અમાન્ય કરવાની વિષય હોય છે, તો કયા કારણથી માન્ય અમાન્ય કરે છે એટલું લખશો.
તમને તથા લહેરાભાઈને આ વિષય જો કઈ લખવાની ઈચ્છા થાય તો લખશો, અને તમને પણ આ વિષય ઉપર પારમાર્થિક દ્રષ્ટિકોણથી માન્ય અમાન્ય કેવી રીતે કરવું એ વ્રતમાં તમારે લખવું હોય તો તમે બંને ભાઈ પણ ખુશીથી લખો. ચર્ચાનો વિષય થાય કે માન્ય અમાન્ય કરવાની પદ્ધતિ કે નીતિ શું હોય શકે. વર્તમાનમાં
આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ ભૂમિકા, કઈ કઈ મુખ્ય ભૂમિકા
ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, હવે પોતે બીજો પ્રશ્ન મૂકે છે. આ પ્રશ્ન તો એકદમ મુમુક્ષુને પ્રયોજનભૂત છે. એક પ્રશ્ન મૂકે છે
કે વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી
આત્માર્થને કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો. માનો કે અત્યારે કોઈ આત્માર્થી જીવ હોય અને આત્માનું પ્રયોજન સિદ્ધ કરતો હોય, સાધતો હોય અને સફળ થતો હોય તો ક્યાં સુધી આગળ જાય એ વિચારીને તમે કહો. હાથ ઉપરનો છેદ વધારે તો હવે નીચેનું અસ્તિત્વ ક્યાં સુધી સ્વીકારો છો, સરવાળે એક જ વાત આવીને ઉભી રહેશે. કે નીચેથી ઉપર અહીં સુધી પહોંચાય તો ઉપરથી વાદળથી ઉપર ક્યાંય સુધી પછી ન પહોંચાય એ વાત આવી ગઈ એની અંદર. એટલે પ્રશ્ન ઉલટા વિના મેં કહ્યું બેરિસ્ટર પદ્ધતિ છે. અથવા એમને આ વિષયમાં આત્માર્થના દ્રષ્ટિકોણને જોયો કે જો આવી કોઈ વાત વિચારવી હોય કે અમુક જે અમુક પદ ન પ્રાપ્ત થાય તો કયા કયા પદ પ્રાપ્ત થાય, અને જે આત્માર્થીને પ્રાપ્ત થવાના છે ને મોક્ષ માર્ગીને પ્રાપ્ત થવાના છે ને તો કયા માર્ગે થાય અને કેટલે સુધી થાય આ વિચારને તમે જણાવો. તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમજ તે વિશે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઈચ્છા થાય તો પણ લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ પાછો કદાચ તમે ન લખી શકો તો આની પાછળ આત્મકલ્યાણ શું હોય, કેમ હોય, કેવી રીતે એ વાત તો જરૂર તમે વિચારવાનું લક્ષ રાખજો. મુદ્દો તો એ છે આ બધાની પાછળ, દાખલા તરીકે જેના ગમે એમ લખ્યું છે અત્યારે કે મુનિ દશા પ્રાપ્ત થઈ શકે છે, પણ શ્રેણી માનીને શ્રેણીના આ જે બધા બોલ છે એ ગુણ સ્થાનના સૂક્ષ્મ સંપ્રાયને યથાખ્યા ચારિત્ર ને કેવળ જ્ઞાન ને નિર્વાણ પદ એ બધા ન હોય. ચાલો હવે છઠ્ઠું સાતમું ગુણ સ્થાન અત્યારે વિધાન તો છે, શાસ્ત્ર વિધાન તો છે કે છઠ્ઠું સાતમું ગુણ સ્થાન નો થાય અત્યારે એમ લખવા માટે કોઈને થઈ જાય છે અત્યારે, અને એમ લખવા માટે અત્યારે હોય જ એવું કઈ થોડું છે પરિસ્થિતિ નથી. લખાણ પૂર્વ આચાર્યોના લખાણ સાથે કોઈ જીવના પરિણમનને સંબંધ શું, કે જીવના પરિણમનને એટલો જ સંબંધ છે કે જેટલો એ પુરુષાર્થ કરે એટલો આગળ વધે. તો પુરુષાર્થ કરે માનો કે કૃપાળુદેવ ને એમ લાગ્યું, એમને પોતાને એમ લાગ્યું કે શા માટે હું કેવળ જ્ઞાન ન થાય, શા માટે અત્યારે કેવળ જ્ઞાન ન થાય, મોક્ષ ન થાય એવું શા માટે. અને પુરુષાર્થ પણ ઉપાડ્યો, ઘણો ઉપાડ્યો, પણ મુનિ પદ સુધી ન પહોંચી શક્યા. પુરુષાર્થ કેટલો ઉપાડ્યો, કેવળ જ્ઞાન લેવાનો પુરુષાર્થ ઉપાડ્યો, ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા અપેક્ષા એ અમને કેવળ જ્ઞાન વર્તે છે, વર્તે છે, વર્તે છે લીધું તોય પુરુષાર્થ એવો હતો કે જાણે કેવળ જ્ઞાન અમને વર્તી રહ્યું છે એવો અમારો પુરુષાર્થ ઉપાડીએ છે, લીધું કે લેશું, લીધું કે લેશું, એ વાત સંભવિત નથી તો નથી. લખાણની સાથે કોઈ કામ થઈ જાય છે એવું તો નથી, અને ન લખ્યું હોય માટે અટકી જાય કોઈ એમ પણ નથી. ઘણું વિચેદ ગયું છે, ઘણા શાસ્ત્રો અત્યારે નથી મળતા પૂર્વના, કયા શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી કઈ વાત છે અને બીજી કઈ વાત એની સાથેની બીજી અપેક્ષા વાળી અત્યારે ઉપસ્થિત નથી, વિચેદ ગયું છે, કોણ નિર્ણય કરશે આનો, કેવી રીતે નિર્ણય કરશે. હજી તો છે એટલા શાસ્ત્રો, એક માણસ માત્ર વાંચી શકતો નથી એમાં પારંગત નથી, ત્યારે વિચેદ ગયા એનો શું થાય. ત્યારે એવી પરિસ્થિતિમાં ફક્ત પોતાના આત્મકલ્યાણને મુખ્ય રાખીને, એ દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને કોઈ પણ વાતની સંમતિ અસંમતિ માન્ય અમાન્યપણાનો નીતિ વિષયક અભિપ્રાય ઘડવો જોઈએ, રાખવો જોઈએ, એવી કોઈ હિતાવળ છે, બીજી કોઈ વાત હિતાવળ નથી એમ એમના પુત્રોના આ સવાલ જવાબમાંથી તાત્પર્ય નીકળે છે. આ રીતે વિચારવું જોઈએ, મુમુક્ષુ જીવે તો એના આત્માને નુકસાન નહીં થાય, એના આત્માને દોષ નહીં લાગે, અથવા એના આત્માને આવરણ નહીં આવે. એ વાત નાની મોટી અનેક જાતની ઉભી થાય છે, ઉદયવશ અનેક પ્રકારના ધાર્મિક પ્રસંગો ઉભી થાય છે,
પરિસ્થિતિ એવી બને કે
કોઈ વાતમાં માત્ર એવો વિષય ન હોય કે જેને લઈને કોઈ સીધો લાભ નુકસાન દેખાતો હોય, એવો વિષય ન હોય તો પણ ભૂલ થાય તો ક્યારેક પોતાના આત્માને આવરણ આવે એવું બને છે. એક જગ્યાએ બહુ સરસ વાત કરી છે, તેનું સમાધાન કે દિન પ્રતિદિન જૈન દર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે અને વર્ધમાન સ્વામી થયા પછી થોડા એક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે. તે આદિના સાકારણો 521 થી શરૂ થાય છે. શું કે દિન પ્રતિદિન જૈન દર્શન ક્ષીણ થતું દેખાય છે અને વર્ધમાન સ્વામી થયા પછી થોડા એક વર્ષમાં તેમાં અનેક પ્રકારના ભેદ થયા દેખાય છે. તે આદિના સાકારણો હરિભદ્ર આદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુત જ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે. હરિભદ્રાચાર્ય જે શ્વેતાંબરમાં થયા એ બહુ સમર્થ આચાર્ય થયા, એમણે ઘણા ગ્રંથો લખ્યા, એમાં શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે. પણ લોક સમુદાયમાં જૈન માર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી. એ વખતે એ સંપ્રદાયમાં બહુ પ્રચાર નથી થયો, અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે. તેના શા કારણો? શ્વેતાંબર સંપ્રદાયમાં અતિશય ધર્મ પ્રવર્તક પુરુષનું કોઈ ઉત્પન્ન થવું એવું ખાસ દેખાતું નથી. એ હરિભદ્રાચાર્ય જે એટલા સમર્થ થયા એવા કોઈ આચાર્યો બીજા સમર્થ નથી થયા, એમનો આ વાત. હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ, અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત તે વાત ક્યાંથી જન્મ પામી, કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે. ફરી જાણે વર્ધમાન સ્વામીના વખત જેવો વર્તમાન કાળના યુગાદી અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘ દ્રષ્ટિથી સંભવે છે એમ પૂછ્યું, અને સંભવતું હોય તો શા કારણથી. જૈન સૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ સાથી ટળે આ સૂત્રો મને પોતે અભિપ્રાય આપી દીધો. તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન ન હોય, અને કેવળ જ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવિગુણ પર્યાય સહિત સર્વકાળ પરત્વે જાણવાનો માયનો છે તે યથાર્થ દેખાય છે પ્રશ્ન કર્યો. અથવા તે માટે વિચારતા કાંઈ નિર્ણય આવી શકે છે કે કેમ, તેની વ્યાખ્યા કાંઈ ફેર દેખાય છે કે કેમ, અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કાંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થ અનુસાર વર્તમાનમાં કેવળ જ્ઞાન ઉપજે કે કેમ, કયો અર્થ કર્યો એમણે, અખંડ નિજ સ્વભાવનું વર્તે જે જ્ઞાન અખંડ નિજ સ્વભાવમાં વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ, એ બીજો અર્થ એમણે આત્મસ્થિતિમાં કર્યો છે. અને તે ઉપદેશી શકાય કે કેમ, એવો અર્થ કરી શકાય કે કેમ, એવું કેવળ જ્ઞાન ઉપજે કે કેમ, અને તે ઉપદેશી શકાય કે કેમ, તેમજ બીજા જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કાંઈ ફેરવાળી લાગે છે કે કેમ, અને તે શા કારણોથી લાગે છે, આટલા પ્રશ્નો પોતે ઉઠાવ્યા છે. દ્રવ્ય ધર્માસ્તિકાય, દ્રવ્યમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આત્મા મધ્યમોગાહી, સંકોચ વિકાસનું ભાજન, મહાવિધિ ક્ષેત્ર, દેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા, તે કાંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણ સહિત સિદ્ધ થવા યોગ્ય છે કે કેમ, પ્રશ્ન આ મૂકી દીધા છે. હા, એટલે હું એ વિષયને કંઈક ચર્ચવા માગે છે. મૂળ પત્ર અપૂર્ણ રહ્યો છે એટલે આપણને હેતુ ન ખ્યાલમાં આવે, પણ પોતે કેટલું વિચારે છે એ તો ખ્યાલમાં આવે. હવે લીધું છે, ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી બાબતમાં, શું ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શન મોહનીયના હેતુ થઈ પડ્યા છે, મિથ્યાતના હેતુ થઈ પડ્યા છે. ગચ્છના આગ્રહ શું થઈ પડ્યા છે, મિથ્યાતના હેતુ થઈ પડ્યા છે. તેનું સમાધાન કરવું બહુ વિકટ છે, કેમ કે તે લોકોની મતી, કોની, આ જે આગ્રહવાળા જેવો છે તે લોકોની મતી વિશેષ આવરણને પાયમા વિના એટલા અલ્પકારણમાં બળવાન આગ્રહ ન હોય, એટલે કે અલ્પકાળમાં કારણમાં બળવાન આગ્રહ કરીને જુદો ચોંપવા માંડે તો એ લોકોની મતી વિશેષ આવરણ પામી ગઈ છે એમ નક્કી થાય છે. મતી વિશેષ આવરણ પામ્યા વિના એવું બને જ નહીં, માટે ત્યાં મતી આવરણ પામી ગઈ છે. આ વાક્ય બહુ ગંભીર લખ્યું છે એમ. સમર્થ હતા, ઘણા સમર્થ હતા, બહુ વિચારી શકતા હતા, એમાં તો કઈ સવાલ નથી. હેમચંદ્રાચાર્ય સમર્થ થયા, એ પછી હરિભદ્રાચાર્ય પછી ઘણા વર્ષે થયા છે, હમણાં જ થયા છે, તો એ સમર્થ થયા. અને એમને હિસાબે જ કંઈક શ્વેતાંબર સંપ્રદાયની અંદર સંખ્યા વધી, એમના હિસાબે જ સંખ્યા વધી. હું પોતે એમની મતમાંથી આવ્યા છે, એ ધંધુકાના મોઢ માણ્યા હતા. ધંધુક્યા મોઢ કહેવાય છે આજે, ધંધુકામાં મોટનો મોટો એક સંપ્રદાય હતો. અત્યારે પણ એ આમ ઘોળ જુદો ગણાય છે, શું એમાંથી આવેલા, પણ બહુ સમર્થ હતા. અને ઘણા જ નિયમતીઓ, એટલે એ તો આખો વિષ્ણુ સંપ્રદાય જ છે મૂળમાં, તો એમાંથી અને બીજા પણ ઘણા જૈનો મોટી સંખ્યામાં એમના વખતમાં બન્યા. શ્રીમદજી એક જગ્યાએ એવું લખ્યું છે કે હેમચંદ્રાચાર્ય એટલા બધા સમર્થ હતા કે ધાર્યું હતું એક નવો સંપ્રદાય ઊભો કરી શકત, પણ એમણે એ ડાપણ કર્યું છે કે એવું કાંઈ વિચાર્યું નથી, એમ કરીને મત આપી દીધો. અને એમાં રહસ્ય શું છે, રહસ્યાર્થ છે કે માનો કે કોઈ ધર્મની અંદર કોઈ સમર્થ માણસ હોય, શું એવી શક્તિ હોય, એવું સૂક્ષ્મ હોય, પાવરફુલ માણસ હોય, એવું પુણ્ય યોગ હોય, શું તો એને મૂળ માર્ગ ચલાવવો, પણ એને જુદા સંપ્રદાયને સ્થાપવો, એવા અભિપ્રાયને એની અંદર સૂર છે, આખો જે ધ્વનિ છે એ જાતનો છે. એટલે પોતે પણ સમર્થ હતા, પણ કોઈ નવો સંપ્રદાય ચલાવવા નથી. મૂળ સંપ્રદાય ચલાવવો, ફાંટો વધારવો નહીં, ફાંટો પાડવો નહીં, મૂળ સંપ્રદાય ચલાવવો, મૂળ માર્ગ ચલાવવો, મૂળ માર્ગને વળગી જવું, એવો સૂર નીકળે છે. બહુ વિચિક્ષણ હતા ને, એટલે એને લખવાની પદ્ધતિમાં પણ એવું ગંભીરતા ઘણી છે. છસો ને બાણું અંબાલાલ ભાઈ ઉપરનો પત્ર છે. પહેલા વહેલા આ પત્રમાં સુભાગભાઈ સાથે એમણે સાંપ્રદાયિક વિષય અને એના મતાંતરની ચર્ચા પહેલી વહેલી આટલા વર્ષે ઉપાડી છે. એક વર્ષ એમના આયુષને બાકી છે સુભાગભાઈને. 1953 ના જેઠવદ દશમે દેહ છોડ્યો છે. આ જેઠવદ 6મો પત્ર છે. એક વર્ષ પહેલા એમને મળ્યા છે, ત્યારે પહેલી વહેલી એમને સંપ્રદાય વિશેની વાત પહેલી વહેલી અહીંયા એમની સાથે શરૂ કરી છે. આ આગળ એમણે ક્યાંય સંપ્રદાયની વાતમાં એમને લીધા નથી, થોડી વાત ચર્ચી નથી. એ વાત પછી પહેલાં સમજવાનું બીજું ઘણું છે, એ સમજો એમ કરીને વાત કરી. 692મો પત્ર છે અંબાલાલ ભાઈ પર. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કાંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. શું કહે છે? દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે આ જીવને અનંતવાર પ્રાપ્ત થયો છે. બીજા બધા કરતા ઓછો, ઢોર ઢાંખરના પશુ પક્ષીના દેહ મળ્યા છે એના કરતા ઓછે અનંતવાર, નારકી અને દેવલોકના અનંતવાર ભાવ મળ્યા છે એના કરતા ઓછા, પણ છતાંય મનુષ્યના પણ અનંતવાર ભાવ થયા છે. છતાં કાંઈ પણ સફળપણું નથી થયું એ તો પુરાવો છે કે અત્યારે જે પોતે અહીંયા પરિભ્રમણમાં ઊભો છે, માટે મનુષ્ય દેહનું જે સફળપણું થવું જોઈએ, પૂર્વે ક્યારેય એણે સફળતા સાધી નથી, એ વાત નક્કી છે. મનુષ્ય દેહમાં સફળતા મોક્ષ માર્ગ અને મોક્ષ અંગેની સફળતાનો અવકાશ વિશેષપણે છે બીજી ત્રણ ગતિ કરતા. એવી જે મનુષ્ય ગતિ તે અનંતવાર મળ્યા છતાં કોઈ વાર પણ જેને સફળતા પ્રાપ્ત કરી નહીં, પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે. આ અંબાલાલભાઈને પત્ર લખ્યો છે ને, એને એની જે ભાવના છે એને દ્રઢ કરાવી છે. આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. અંબાલાલભાઈ જ્ઞાની પુરુષને ઓળખ્યા અને સુભાગભાઈ એમને ઓળખ્યા, એમ કહી શકાય કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. એવા જ્ઞાની પુરુષ તેને મહાભાગ્ય એવું વિશેષણ લગાવ્યું છે, જેનું હોનહાર નિર્વાણ પદમાં આવવાનું છે એટલે એમને મહાભાગ્ય ગણવામાં આવે છે. તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ ગઈ, ભલે સમ્યક દર્શન ન થયું, પણ શું થયું કે અનેક પ્રકારના મિથ્યા અભિપ્રાય અને મિથ્યા આગ્રહની મંદતા થઈ ગઈ. તે પુરુષને આશરે આ દેહ છૂટે એ જ સાર્થક છે, એનો આશ્રય રહી જાય, અભિપ્રાયમાં ભાવમાં ચાલુ રહી જાય અને ભલે દેહ છૂટી જાય. જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, નિર્વાણ પદમાં આવવાનો છે, આવવાનો છે ને આવવાનો છે. આ વાત સ્પષ્ટ છે.
હા,
ઓળખાણ થઈ હોત હોય તો, કેમ કે મિથ્યાગ્રહ ની મંદતા ના પણ ભેદ પ્રભેદ વિશેષ છે, ઘણા છે. કોઈ વાર મંદ થાય ને પાછા તીવ્ર પણ થઈ જાય, પણ જો જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ હોય તો ત્યારથી વાતમાં ફેર પડે છે, અથવા જીવના પરિણમનમાં જે ફેર પડે છે એ ત્યારથી ફેર પડે છે. એટલે તેને એક નંબરનું સંકેત કીધું છે એમણે 751માં, એને એક પ્રકારનું એને સંકેત એવું નામ આપ્યું છે. શું નાની પુરુષની ઓળખાણ થાય તો, હા. અને 194માં તો એમણે સ્પષ્ટ કહ્યું કે જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તે અવશ્ય જ્ઞાની થાય, જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તે અવશ્ય જ્ઞાની થાય, એ વાત એમણે કરી છે. ઓળખાણ, સાચી ઓળખાણ, એના વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ને આવીએ છીએ એટલે એવી સાચી ઓળખાણ થયેથી અવશ્ય તે મોક્ષ, જેના ચરણારવિંદ સેવ તેને સેવા છે તેની દશાને અવશ્ય પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓ સેવો છે, સેવશે જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. ભૂતકાળમાં અમને આ જ્ઞાન પ્રાપ્તિ થવાનું આ જ કારણ છે. એથી ગેરેન્ટેડ વાત છે કે એ પહેલાંની અમારી બધી મહેનત સફળ નહોતી થઈ, સત્પુરુષને ઓળખ્યા પછી અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. માટે આ નિયમ છે, અમારા અનુભવથી અમે આ નિયમ સિદ્ધ કરીને બતાવીએ છીએ. અમારા અનુભવ સિદ્ધ આ નિયમ બતાવીએ છીએ એમ કહેવું છે. શું પણ જે સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે ને એ વાત આવે છે, પાનું ભૂલી ગયો છું એ વિષય એમને લીધો છે. અહીંયા એમ કહે છે કે તે ભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહીઓની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે ઓળખીને આશ્રય થયો છે, માટે આ જે છૂટે એ જ સાર્થક છે. જન્મ મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરુષનો આશ્રય જીવને જન્મ મરણાદિનો નાશ કરી શકે, એટલે કે એને પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. કેમ કે તે યથાસંભવ ઉપાય છે, તે જ એક સંભવિત ઉપાય છે, યથાર્થ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. શું થશે? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે, એટલે કે આયુષ્ય પર્યંત જન્મથી મરણ સુધીનો જે પીરિયડ છે, એ સમયની અંદર જેટલું પ્રારબ્ધ ભોગવવાનું લીખ્યું હશે તે ભોગવું ભોગવાઈ જશે, એ સમય વ્યતીત થશે અને આ દેહનો પ્રસંગ એટલે સંયોગ પણ નિવૃત્ત થઈ જશે, દેહ છૂટી જશે. તેનો ગમે ત્યારે નિવિયોગ નિશ્ચય છે, આ દેહનો વિયોગ તે ગમે ત્યારે કોઈ પણ ક્ષણે નક્કી જ છે, નિશ્ચય છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. શું કહેવું છે? કે નિર્વાણ પદ એક બાજુ રહ્યો, મુનિ દશા ન આવે એક બાજુ રહી વાત. અરે તું સમ્યક દર્શન ન પામતો કાંઈ નહીં, અરે સ્વરૂપનો નિશ્ચય ન કરી શકતો કાંઈ નહીં, પણ સત્પુરુષને તો ઓળખી લે એમ કે છે. અહીંથી તારી લાઈનનું અનુસંધાન થઈ જશે, જા પછી તને વાંધો નથી. તારું જે આગળનું ભવિષ્ય છે એને તારે સુરક્ષિત કરવું હોય, સેફગાર્ડ કરી લે અત્યારથી એમ કે છે. સત્પુરુષને ઓળખી લેવું છે, આ થઈ શકે એવું છે, એટલી પાત્રતામાં આવ. ઉત્કૃષ્ટ પાત્રતાનો વિષય છે એ, તો વિષય આપણે ઘણો ચાલ્યો સત્પુરુષની ઓળખાણ. તો આ પત્ર ચાલી ગયો ને આપણે 687, 687 ઘણો થયેલો. એ વિષય ઉપર એમનું બહુ વજન છે, કેમ કે પોતાને બહુ બહુ પરિશ્રમના અંતે જ્યારે કોઈ એક સત્પુરુષને ઓળખ્યા છે, ત્યાં છે એ જ્ઞાન દશાને પામ્યા છે અને એમની લાઈન આખી મોક્ષ માર્ગને અનુસંધાન થયું છે, શું આ ભાવમાં પણ એમને ઘણું કરીને સમયસાર જ નિમિત્ત પડ્યું છે, એમ ગુરુદેવને સમયસાર નિમિત્ત પડ્યું છે, એમ શ્રીમદજીને પણ સમયસાર નિમિત્ત પડ્યું છે. એટલે એક જગ્યાએ એમને લખ્યું છે કે હે કુંજ કુંડાદિ આચાર્યો, આપના વચનામૃતો આ પામરને સ્વરૂપ અનુસંધાન વિશે નિમિત્તભૂત થયા તે અર્થે આપને અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર. એ વાત અમે પોતે ઉલ્લેખ કર્યો છે, એ ઉપરથી અનુમાન થાય છે કે અત્યારે આ ભાવમાં કોઈ જ્ઞાની મળ્યા નથી, પણ સંસ્કાર તો એમને હતા જ પૂર્વ ભાવના, એટલે શાસ્ત્રથી પણ એ પામી ગયા. એટલે એમ કે છે અંબાલાલભાઈ, એને પોતે વિદ્યમાન છે એટલે કે આટલું ઓછામાં ઓછું થઈ જવું જોઈએ. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે તેનો, એટલે દેહનો પણ તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે તેનો એટલે દેહનો પણ આ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રય પામીને જીવ તે ભવે અથવા ભાવે એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે, એટલે સમ્યક દર્શનને પામે. પહેલી વહેલી સ્વરૂપ સ્થિતિ સમ્યક દર્શનને વિશે થાય છે. સાફ વાત છે, સંસ્કાર તો સારા લઈને જાય. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત, તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. વ્યક્તિ છે જેનો બહુ પરિચય મળતો નથી આ ગ્રંથ ઉપરથી, એવા કોઈને પાસે જવાનું રાખ્યો. મુનિ એટલે લલ્લુજી, બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય છે, એટલે તેમની ભાવના સારી દેખાય છે, તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. એટલે જો એ બ્રહ્મચર્ય અને અપરિગ્રહની કોઈ વ્રત કે બાધા લે તો મુનિ એને એ બાધા આપવામાં વાંધો નથી. ભાવના વાળો જીવ છે, સારી ભાવના છે, ખુશીથી આપ્યો. શ્રી સદગુરુએ કહ્યો છે એવો નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો, આ પોતાની ભાવના છે. નિર્ગ્રંથ માર્ગ કયો? ન શ્વેતાંબર દિગંબર એવો ભેદ પાડ્યા વિના નિર્ગ્રંથ માર્ગ કહી દીધો. માયા અભ્યંતર જેને ગ્રંથિ નથી, 24 પ્રકારના અભ્યંતર અને બાહ્ય પરિગ્રહ જેને કોઈ ગ્રંથિ નથી એવો નિર્ગ્રંથ માર્ગ છે, એનો મને આશ્રય સદાય રહો. એ તો પોતે અપૂર્વ અવસર લખવાના છે ને, આગળ જઈને તો અપૂર્વ અવસર લખવાના છે. એક જ નામ હતો, હવે છેલ્લી આત્મભાવના લઈએ છે. આ તો બહુ પ્રસિદ્ધ સૂત્ર થઈ ગયું એવા એમના વચનો છે. આજે 692 ના પત્ર ના છેલ્લું વચન છે એ તો સૂત્ર જેવું છે, બહુ પ્રસિદ્ધ છે આત્મભાવના માટે. હું દેહાદેહ સ્વરૂપ નથી, આ દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દ્વેષ નો ક્ષય સિદ્ધાંત મૂકી દીધો, સૂત્ર ની જેમ સિદ્ધાંત મૂકી દીધો કે આત્મભાવના ભાવતા કેવળ જ્ઞાન પર્યંત નું પદ સિદ્ધ થાય છે, આત્મભાવના ભાવતા જીવ લહે કે કેવળ જ્ઞાન કહો એ અસ્થિતિ છે, રાગ દ્વેષ નો ક્ષય થાય તે સ્થિતિ માટે એક જ વાત છે, વેદ જ્ઞાન ની વાત છે, એક જ પ્રોસેસ છે, જેનો વિષય વેદ જ્ઞાન છે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ અને બીજા કોઈ સંયોગે હું નથી, અને જે દેહ અને સ્ત્રી આદિ પુત્ર આદિ જે કોઈ નજીક દેખાય છે એ કોઈ મારા નથી, એમાં મને મારા પણ લાગતું નથી, સામે ઉભા હોય તો મારા છે એમ લાગતું નથી, એમ દેખાતું નથી, એવી વૃત્તિ આવતી નથી એમ કહે, મારા એટલે કેવા મારે મારે તે મારા પોતાપણે લાગતા નતા, ઠીક મારવા વાળા મારા પોતાપણે લાગતા નતા, મારા નથી એમ કીધું ને, એટલે કે પોતાપણે લાગતા નતા, એમાં મહત્વ નતું થતું, પોતાપણું લાગતું નતું, આ કુટુંબ મારું છે અને આ સૌભાગભાઈ નું મારું નથી કે બીજા કોઈ નું મારું નથી એવું એમને લાગતું નતું, બહુ આત્મભાવના ભાવી છે, લખ્યું છે તો લખ્યું છે પણ પોતે પણ પોતાની આત્મભાવનાને સારી રીતે ભાવી છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, કેવળ હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, અવિનાશી છું એ તો શાશ્વત પણ લેવું છે કે સદાય હું ત્રણેય કાળે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એમ કહો, શુદ્ધ નહીં કહેતા માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એમ કહો, કેમ કે માત્ર ની અંદર એમ કોઈને કોઈ અશુદ્ધતા નથી, રાગાદી નથી, દેહાદી નથી, અથવા માત્ર હું જ્ઞાન સ્વરૂપ છો એમ કહો, જ્ઞાન માત્ર હું છું એમ કહો, એ બધું એક આત્મભાવનાનો વિષય છે, અને એવી ભાવના ભાવતા ભાવતા રાગદ્વેષ નો નાશ થઈ જાય છે, રાગદ્વેષ નો ક્ષય અવશ્ય થાય છે, આ જે આત્મભાવના છે એ આખા પુત્રની અંદર બહુ મહત્વનો વિષય નિશ્ચયના સાધનનો છે, અને વ્યવહારમાં સત્પુરુષને ઓળખવાને એનો આશ્રય કરવો એ એના આગલા પદની વાત છે, બે પત્રની અંદર બે વાત લઈ લીધી છે, નિશ્ચય અને વ્યવહાર, જીવને આત્મકલ્યાણનું બે સાધન બારમાં અને અંતરમાં કેવી રીતે ઉપલબ્ધ છે આ કરી દીધું, એક પત્રના સંક્ષેપમાં કેટલી વાત કરી, અંબાલાલ ભાઈ નું સદભાગ્ય છે કે આ વખતે આ પત્ર એમને આ વખતે મળ્યો છે, શું કે ઘણા ભાવનાવાળા જીવ હતા પણ એના આત્મામાં એ ભાવના કેટલી દ્રઢ થઈ હશે આ પત્ર માનતા, એનો આંખ મૂકવો મુશ્કેલ, જેને ઓળખાણ હોય, જેને આશ્રય કર્યો હોય, અને જેને એ વાત પાછી પ્રત્યક્ષ મળે આત્મહિતા